હવે વચનામૃત પ્રથમનું 22 સાંભળીએ. સ્વામિનારાયણ અરે સંવત 1876ના પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો અને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો અને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળ્યું એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસે ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેની વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાય જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામરટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાન વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાવો. સંતો સંગીતના છાજ લઈને કીર્તન ગાતા, મહારાજ ઉભા રહ્યો, પછી કીર્તન શરૂ કરો. મહારાજ કે તમે ગાઓ છો, વગાડો છો, જે જે કરો છો તેમને સંભાળીને કરો છો, અમને સંભાળીને કરતા હશો તો સાર્થક થશે, અમને ભૂલીને જો કરશો તો ગમે તેટલું ગાયા પછી ગમે તેટલું વગાડ્યા પછી પણ તમને શાંતિ થશે. અમને ભૂલીને જેટલું જેટલું થાય છે બધું વૃથા છે. ગાવું વગાડવું જ નહીં, બધી ક્રિયા જેટલા ભગવાનને સંભાળીને થશે એટલી સુખરૂપ બનશે, ભગવાનને ભૂલીને થશે એટલી દુઃખરૂપ બનશે. યાદ કરો, વિચાર કરો, ભગવાનના કીર્તન ગાય છે, ભગવાન સંબંધી કાર્ય કરે છે, એમાંય જો ભગવાનને ભૂલી જવાય, ભગવાન સંબંધી ક્રિયામાં જો ભગવાનને ભૂલી જવાય તો એ શાંતિ ન આપી શકે, તો જગતની ક્રિયામાં ભગવાનનો સંભાળીને પછી શાંતિની આશા રાખી નથી લાગતું કે આપણે આભને બાચકા ભરતા હોય. અને પછી કે કેમ તો મોજમાં હું રાખ મોજમાં હોય, ભલામણ ભગવાન સંબંધી કાર્યમાં જો ભગવાન ભૂલાય અને મોજ ન આવી શકે તો જગત સંબંધી કાર્યમાં ભગવાન ભૂલાય તો મોજ ક્યાંથી હોય? કાં તો મોજ છે નહીં, કાં તો મોજ કોને કહેવાય એને ખબર નથી. સમજાણું, એને ખબર નથી કે મોજ સાચી કેવી હોય. એને ક્યાંક મોજ બીજી જગ્યાએ માની છે વિષયના સુખમાં, પણ એને ખબર નથી કે મોજ તો દુઃખ દેણ છે. નિષ્કાળ સ્વામી લખ્યું ને, સ્વામી કહે ભગવાન ભક્તને એવું સુખ કોઈ દી ન આપે જે સુખની પાછળ બહુ મોટું દુઃખ હોય, એવું દુઃખ જરૂર આપે જે દુઃખની પાછળ સુખના ઢગલા પડેલા હોય. એટલે એને સુખ પ્રાપ્ત થયું છે પણ એ સુખની પાછળ દુઃખના ઢગલા છે. જગતનો જીવ જગતના કાર્ય પછી મોજ માને એને દુઃખના પાછળ ઢગલા છે. બહુ સરસ વાત મહારાજ કરી રહ્યા છે. મહારાજ કે ગાવું સાંભળ્યું એમાં જો ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે. આપણા નંદ સંતોની બહુ મહાનતા ગવાણી, એનું કારણ એમની પ્રત્યેક ક્રિયા ફક્ત ભગવાનની પ્રસન્નતાને અર્થે હતી. એની એક પણ ક્રિયા જગતને રીઝવવા માટે નહોતી, માટે જે જયકાર થયો એનો. તમે જોવો તો ખરા, ભગવાનને રીઝવવા માટે જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે ભગવાન કેટલા રીઝતા છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સાંજથી સરોદન કે સારંગી લઈને કે સીતા લઈને બેસી જાય, અને હજુ તો સ્વામી જે સૂર રેલે ભગવાન સ્વામી નારાયણ ઢોલિયામાં લાંબા થઈને સૂતા બેઠા થઈ જાય. મહારાજ ક્યાંથી અવાજ આવ્યો? જરાક મહારાજ એ બાજુ પોતાની સ્મૃતિ લગાવે પ્રેમાનંદ સ્વામી ગાઈ રહ્યા છે. મહારાજ ઢૂલિયામાંથી ઊભા થાય અને ધીમે 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 કરતાં મહારાજ ત્યાં પહોંચી જાય. સ્વામી ત્યાં તો મહારાજના સ્વરૂપમાં એક તાર બની ગયા હોય. મહારાજ સાંજથી એ કીર્તન સાંભળતા હોય, પછી ધીમે 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 કરતા રાગ બદલતા 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 પ્રભાતી થઈ જાય, ભૈરવી થઈ જાય, પ્રભાતી થઈ જાય. અને છેવટે જ્યારે કુકડો બોલે, એ કેટલી વાર બોલે, ત્યારે પ્રેમાનંદ સ્વામી સીતારને હેઠો મૂકે અને જ્યાં ઊંચું જોવે ત્યાં મહારાજ, અરે મહારાજ આપ ક્યારે પધાર્યા? મહારાજ કે તમે જ્યારથી ગાવણાની શરૂઆત કરીને ત્યારથી ઊભા છો. લો શું કામ ઊભા રહ્યા? ગળું બહુ મીઠું હતું એટલે, હે સીતાર બહુ સારો વાગતો છે એટલે. બંને બંને દેહ મહારાજ અને પ્રેમાનંદ સ્વામી બેના કલેવર અલગ દેખાતા હતા, પણ આત્મો જાણે એક રૂપ બની જતો હતો. પ્રેમાનંદ સ્વામી મહારાજના પ્રેમમાં ડૂબી જતા હતા, જેથી કરીને મહારાજ ઊભા થઈને પહોંચી જાય. અને ક્યારેક તો મહારાજને ખ્યાલ ન રહે, વહેલા જ વગાડવા માંડ્યા હોય તો મહારાજને સ્વયંને જેમ પ્રેમાનંદ સ્વામીને સ્વયંને પોતાના શરીરનું અનુસંધાન ન રહે, મહારાજને ભગવાન પણ અનુસંધાન ન રહે, મારું ઢોલિયો ખેંચાવા મળે, મારું ઢોલિયો ખેંચાવા મળે, જળ ચૈતન્ય બનવા મળે. પણ ક્યારે? પ્રેમાનંદ સ્વામી અને મહારાજમાં અઢળક પ્રેમ જામેલો હતો ત્યારે. ભલે થોડુંક થાય પણ પ્રેમે સહિત કરો, ભલે થોડું કરો પ્રેમે સહિત કરો. પ્રેમે સહિત જે થશે એની વાત ન્યારી હશે. એમ જેટલું કરીએ એટલું બસ પ્રેમે સહિત કરીએ. મહારાજ બહુ સરસ વાત કરે. મહારાજ કે ગાવું, હકીકતો કીર્તન ભક્તિ ભગવાનમાં પ્રીત કરવામાં પહેલો નંબર પ્રાપ્ત કરી શકે છે. ઘણા બધા વ્યવધાનો ભગવાનમાં પ્રેમ કરવાના છે, પણ એમાં કીર્તન ભક્તિ એ પહેલો નંબર પ્રાપ્ત કરી શકે છે. ગમે તેટલું ચિત્ત વિહવળ બનેલું હોય ને વિખાયેલું હોય, પણ કીર્તન ભક્તિની તાકાત છે મનને કંટ્રોલ કરી લે, વિખરાયેલા ચિત્તને એક કરી નાખે અને ભગવાનમાં જોડી દે. જરાક ભગવાનની સ્મૃતિ રાખવાનો પ્રયાસ કરીને ગાવામાં આવે, વગાડવામાં આવે, ઝીલવામાં આવે તો એમ લાગે જાણે મસ્તાનું થઈ જવાશે. એ વાત ભૂલાઈ જાય કે હું કઈ સ્થિતિમાં છું ને કોણ છું. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે કાંડું પકડીને ઉભા કોઈ નથી કરતા, હાલો નાચો નાચો ઘડીક. અને એવો કઈ એને શોખે નહોતો, ને અમુક અમુક ને તો એવો શોખ હોય, એવું નહીં કઈ આ કીર્તન ભક્તિ થાય એટલે નાચે, અહીંયા નાચે ને ક્યાંક ગરબામાં પગી જાય ન્યાય ઠેકડા મારે, ભવાય ક્યાંક રમવા ન્યાય ન્યા હોતી ને ઠેકડા મારે. એ તો એને ઠેકડા મારવાની આદત પડી ગઈ છે, જ્યારે મુક્તાનંદ સ્વામીને એવી આદત નહોતી. મુક્તાનંદ સ્વામી તો કેવા મર્યાદાવાળા સાધુ, ઉતાવળા ચાલે પણ નહીં પગ ઉઠાવીને, એટલી બધી મર્યાદાવાળા સંત. મર્યાદાની સીમા કહેવાય, મુક્તાનંદ સ્વામી એટલે મર્યાદાની સીમા કહેવાય. એ સંત હાથમાં કરતા લઈ લઈને પગમાં ઘૂઘરા બાંધી નાચવા માંડે. કોઈએ નહોતું કીધું તમે નાચો, પણ સ્વામી મહારાજના સ્વરૂપમાં મસ્ત બની જતા હતા, શરીરનું અનુસંધાન નહોતું રહેતું, અને પછી સ્વામી નાચી ઉઠતા હતા. પ્રેમનો દોર મહારાજની સાથે એનો એક તાર થઈ જતો હતો. તે આપણે તે લાઈને નહીં જવું પડે, હે ગયા વિના છૂટકો છે. ભગવાનના ભક્તો ભગવાનમાં હેત ને પ્રેમ કરતા હશે, પણ ક્યારેક ક્યારેક છે ને એકલા કોઈ ઘરમાં ન હોય, દરવાજો બંધ કરી અને ભગવાનનું હૃદયગત કર કરીને પ્રાર્થના જેવા શબ્દોમાં આવડે એવી, અને જેવા શબ્દોમાં આવડે અને જેવું ગળું હોય, જેવો કંઠ હોય, એવા કંઠથી એવા ગળાથી ભગવાનની પ્રાર્થના કરવી, કીર્તન કરવું, બહુ જ હૃદય ભગવાન નજીક પહોંચી શકશે, બહુ જ હૃદય ભગવાન નજીક પહોંચી શકશે. અને ગદગદિત ભાવ જ્યારે થશે ને ત્યારે આંખમાંથી અશ્રુ વહેશે, ને આંખમાંથી અશ્રુ વહેશે ને પછી ભક્તને ભગવાનમાં ભેદ જાજો નહીં રહે. જો કે ભક્ત ભક્ત છે, ભગવાન ભગવાન છે, પણ એ ભક્તને ભગવાનની ભેદરેખા એમ ઉલ્લંઘાઈ જશે કે ભક્તને અનુસંધાન નહીં રહે કે હું ભક્ત છું, ભગવાનની અંદર એકાકાર બની જશે. વૃત્તિએ કરીને, દેહ તો દેહનું કામ છે અલગ છે, પણ વૃત્તિએ કરીને એકાકાર બની જવાશે. અહીં તો પ્રેમ નિર્માણની વાત છે. આ વચનામૃત જે છે કેવું છે? પ્રેમ નિર્માણનું વચનામૃત છે. અને ભક્તો આપણા નંદ સંતોએ પ્રેમ નિર્માણના કીર્તનો બહુ બહુ રેચ્યા છે, બહુ બહુ રેચ્યા છે. એમાં પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બહુ લખ્યા છે, બ્રહ્માનંદ સ્વામી બહુ લખ્યા છે, ભૂમાનંદ સ્વામી બહુ સરસ સરસ કીર્તન લખ્યા છે. હમણાં આપણે અહીં પૂજ્ય સ્વામીના અવાજમાં કેસેટ બહાર પડી, કેટલા સરસ કીર્તનો છે. ભક્તો ક્યારેક ક્યારેક તો ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી છે, અને નંદ સંતોની સર્વોપરીતા સામે દ્રષ્ટિ નાખીને તેમ થાય, આ હા આ સર્વોપરીતા. તમે કલ્પના કરો, આ સારા સારા કવિઓ અને સારા સારા વિદ્વાનો પણ નંદ સંતોના બનાવેલા બધા કીર્તનો ગાવા સક્ષમ નથી, સક્ષમ નથી. હજુ તો જે સંતોએ બનાવ્યા છે એમાંથી 2% કીર્તનો જ સમાજ સુધી પહોંચ્યા છે અને ગાઈ શકાય છે. 98% રાગને ઢાળીની ખબર જ નથી કોઈને, રાગ અને ઢાળની ખબર નથી કેવો રાગ અને કેવો ઢાળ છે. આપણે આ ભૂમાનંદ સ્વામીની કીર્તનની કેસેટ બહાર પડી, તમે સાંભળજો, તમે જિંદગીમાં એક કીર્તન નહીં સાંભળ્યું, પહેલી ફેરી સાંભળશો. કારણ કે રાગ આ છે, ઢાળ આ છે, કોઈને ખબર જ નથી. પણ એવા પિંગલ ભાષાના ભણેલા લોકો રાગ અને ઢાળ એને ગોતી શકે, પણ તોય હાથ ખંખીર નાખે અમુક કીર્તનમાં, આનો રાગ કે ઢાળ અમારથી નહીં બેસી શકે. અને જેનો બેહે છે, યાદ રાખ, જેનો બેસાડી શકે છે, એ કીર્તનનો રાગ ઢાળ બેસાડવાનો 1000 રૂપિયા લઈશ. તમે વિચારો, રાગ ને ઢાળ બેસાડવાના એક કીર્તન 1000 રૂપિયા લે છે, તો જેને રેચ્યા છે એની કિંમત તો તમે વિચારો. હે, રચનારની મહાનતા એની સામે દ્રષ્ટિ તો નાખો. આને ખાલી બેસાડવાનો, ઢાળ બેસાડવાનું, ગાવાનું કાંઈ નહીં, વગાડવાનું કાંઈ નહીં, ખાલી આવી રીતે આને ગાઈ શકાય એટલું પ્રસ્થાપન કરવા માટે એક કીર્તન 1000 રૂપિયા લે, એ નંદ સંતોની શું મહાનતા છે. 1-1.5 વર્ષ પહેલાં અમે ડોમ્બિવલી હતા, એક સારા આર્ટિસ્ટ આવ્યા હતા, એના હાથમાં ક્યાંકથી પ્રેમાનંદ કાવ્ય આવી ગયું. એમાં પ્રેમાનંદ સ્વામીની કાવ્યતાની ઊંચાઈ એણે વાંચી જોઈ, એ કે બાકી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તો કે ગજબ છે, શું લખ્યું છે કે. અમારી કાવ્ય ભાષામાં અમે કહીએ તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી જેવો કોઈ કવિ થયો નહીં હોય કે. મેં કીધું પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એવા હતા, હજી બ્રહ્માનંદ સ્વામીનું તમારા હાથમાં આવ્યું નહીં હોય. એને તો તમે એકબીજામાં વિચાર કરશો કે આને મહાન કહું કે આને મહાન કહું કે આને મહાન કહું. તમે વિચારો, ભગવદ્ ગોમંડળ છે, એમાં દુનિયા આખાના શબ્દો અંદર ગુજરાતી ભાષાને ભરેલા છે એમ કહેવાય છે. પણ ધન્ય હોજો નિષ્કળાનંદ સ્વામીને કે નિષ્કળાનંદ સ્વામીના નિષ્કળાનંદ કાવ્યના બધા શબ્દોને ભગવદ્ ગોમંડળ ન સમાવી શક્યું. અમુક શબ્દમાં ભગવદ ગોમંડળને પણ કહેવું પડ્યું કે આ શબ્દના અર્થની અમને ખબર નથી. અરે વેદના આચાર્ય પુરુષ હોય તો પણ નિષ્કળાનંદ કાવ્ય, નિષ્કળાનંદ સ્વામી તો અભણ સંત હતા. બોલો, અભણ એટલે 2-4 ચોપડી ભણ્યા હશે કે ઠામુકુ નહીં ભણ્યા હોય એવા સંતનું કાવ્ય, અને એમાં વેદનો આચાર્ય પુરુષ 2-4 ફેરી ફાફા મારીને છેવટે એમ કે ખબર નથી પડતી આનો અર્થ શું નીકળાયા. કલ્પના કરો, કોઈ વેદનો આચાર્ય એમ ન કહી શકે કે હું નિષ્કળાંત કાવ્યના એક એક શબ્દનો અર્થ કરી દઉં. કોઈ પણ શાસ્ત્ર એવું ન નીકળે સામે ભગવદ્ ગોમંડળ આદિક કે હું નિષ્કળાંત સ્વામીના કાવ્યના બધા શબ્દનો અર્થ કરી શકું. આ તો દુનિયા સ્વામિનારાયણ સંપ્રદાય ને અરે દ્વેષમાં ક્રોસમાં આવી ગઈ, સમજાણું. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય હાથમાં નથી લેતી, અને હાથમાં નહીં લેવાનું બીજું કારણ પણ એ છે, એની ચાંચ પણ ડૂબતી નથી અંદર. અને ભક્તો, કોઈ પણ પ્રગતિ કરે ને એને સામે ક્રોસ રહેવાનો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અજબ ગજબની પ્રગતિ આદરી છે, દુનિયામાં 200 વર્ષમાં ડંકા દીધા, જેથી કરીને આ સમાજ એની સાથે જોઈન્ટ થવા માગતો નથી. બાકી તમે દુનિયાના કોઈ પણ કવિ લો, ભક્ત કયો હોય તોય ભલે, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, એ અષ્ટ કવિઓને તમે સામે મૂકો ને તો ભલભલાને હાથ ધોઈ નાખવા પડે એમ. એનું કારણ છે, અમને પ્રગટ મળ્યા હતા, સામે બેઠા હતા અને કલમ ઉઠતી હતી. જ્યારે અન્ય કવિઓ અનુમાનથી લખ્યા છે, ક્યારેક ઝાંખી પણ થઈ હશે, ક્યારેક ઝાંખી પણ થઈ હશે, બાકી અનુમાનથી એની કલમો હાલી છે. જ્યારે અષ્ટ કવિઓની કલમ અનુમાનથી નથી હાલી, અનુભવથી હાલી છે. એના અનુભવો એને લખ્યા છે, એને કોણ આંબે કોજી. બહુ સાચું કહું, તટસ્થ ભાવથી દુનિયા ભગવાન સ્વામિનારાયણ ઉપર જો વિચારે ને તો એકની હજારો લોકો આના પર PhD કરે એમ, અને હજારો લોકોને એમ કહેવું પડે કે આ દુનિયા રચાણી ત્યારથી એ વ્યક્તિ સ્વયં તત્વ સામે બેઠો, અને વધારેમાં વધારે કોઈને માટે જો લખાણું હોય એવું કોઈ આજ પૃથ્વી રચાણી ત્યાં સુધી તત્વ બન તો ભગવાન સ્વામિનારાયણ એક જ છે એમ. એ બેઠા હોય ને એને માટે લખાણું હોય, એ સામે બેઠા હતા ને એક એક સંતોએ 10-10 હજાર કીર્તનોની રચના કરી, તો વિચારો, એ બેઠા હોય સામે બેઠા હોય, વચનામૃતની રચના થાય, બેઠા હોય સત્સંગ જીવનની રચના થાય, પોતે બે બિરાજમાન હોય ભક્ત ચિંતામણીની રચના થાય, આ કઈ નાની સુની વાત નથી. એ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી પણ સ્પષ્ટ દેખાય છે. એવા મહારાજ મોટા મળ્યા પછી પણ જ્યાં સુધી એમાં પ્રેમ નહીં જાગે ત્યાં સુધી એની મીઠાશ આપણને પ્રાપ્ત નહીં થાય. પ્રેમ પ્રગટ્યા વિના એ પ્રભુને પામવા એ કઠણ પડશે. પ્રેમ પ્રગટે ત્યારે જ પ્રભુને પામી શકાય છે, પ્રેમ વિના પ્રભુ સુધી પહોંચી શકાતું હોતું નથી. માટે ભગવાનના ભક્તો આ વચનામૃતના માધ્યમથી ભગવાનમાં કેમે કરીને પ્રેમ પ્રગટે, પ્રેમ પ્રગટવા માટે સર્વપ્રથમ વ્યવધાન અંતસ્કરણ થોડું મલિન છે, એને ભજને કરીને થોડું ક્લિયર કરો. કાંઈ નહીં તો સ્વામિનારાયણ 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 જે મૂર્તિ તમને ગમતું એ હૃદયમાં ધારતા જાઓ, બોલે રાખો બોલે રાખો બોલે રાખો. અંતસ્કરણ ધોવાતું જશે ધોવાતું જશે ધોવાતું જશે, અને અંતસ્કરણ ધોવાઈને સાફ થશે ને એટલે ઓટોમેટિક અંદરથી ગદગદ ભાવ પ્રગટ થશે, અને એ જ ભાવ ભગવાનને ભેટાડી દેશે બસ. એટલા માટે મહારાજ કે જે ગાવું વગાડવું અમારી સ્મૃતિની સાથે કરું, અને જો એ સ્મૃતિની સાથે થયું તો જ ગાયું એ ગાયું છે, વગાડ્યું એ વગાડ્યું છે. મહારાજ કે એ વિના તો ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાય જીવ ગાય છે, કે આપણે જ ગાય છે એવું થોડું. અચ્છા અચ્છા કલાકારો છે નથી દુનિયામાં કહો, જેને સાંભળવા માટે લાખો લોકો ઉમટે છે, પણ એ શેકેલા ચણા જેવા છે, એને સાંભળ્યા પછી હૃદયમાં ટાઢા હિમ જેવા છેવડા વછૂટે ને ભગવાનને પામી જાય, લગ્ન ન જાગે. કારણ કે એને સ્વયંને ટાઢું નથી થતું, એને સ્વયંને ટાઢું ન થાય ત્યાં સુધી ક્યારે સાંભળનારને ટાઢું કરી શકે, બોલનારને સ્વયંને ટાઢું થાય ને ત્યારે સાંભળનારને ટાઢું થાય. મારા કે જગતમાં ઘણા બધા ગાય છે વગાડે છે, પણ કોઈના હૃદયમાં ટાઢું થતું નથી, ધગે છે. તથા વાજિંત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામરટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ, જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને કરવું, અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાન વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાન વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. ટેવ ક્યાંથી પાડવી પડે? બધી ક્રિયાની અંદર વધારે વધારે ભગવાન સાંભળે એવી ટેવ પાડવી પડે. અને ભક્તો વારે વારે આપણે ભજન ઉપર ભાર મૂકીએ છીએ કાઉન્ટર ઉપર, કારણ કે તમે કાઉન્ટિંગ સહજ જ ગાડીમાં બેઠા હશો, કાંઈ ક્રિયા કરતા હશો, ક્રિયા ગેપ મળે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તમને સહજ નામ યાદ આવશે ને તો નામે યાદ આવવાની પૂર્ણ શક્યતા છે. આ જગતની રીત છે. તમે એમ કહો પેલા ભાવનગરવાળા રમેશભાઈ, ત્યાં તેનો ચહેરો તરવરવા મળશે, સમજાય છે. કોઈ બોલશે સફરજન, ત્યાં તો દડિયો દેખાવા મળશે. કોઈ કે કેળું, ત્યાં તો કેળાની લૂમ દેખાવા માંડે. એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ નીકળશે, ઓટોમેટિક મહારાજની મૂર્તિ સ્મૃતિમાન થવા મળશે, મહારાજ સાંભળવા મળશે, સ્મૃતિ મહારાજની રહેવા મળશે. નામ અને નામી બી અલગ રહી શકતા નથી, નામ અને નામી જોઈન્ટ જ હોય. નામની જેવી મહત્વતા છે એવી નામીની છે, અને જેવી નામીની મહત્વતા છે એવી જ નામની મહત્વતા છે. માટે હાલતા ચાલતા એવું તો નક્કી કરવું, 10,000 મંત્ર તો જપી જ નાખવા, એમ કોઈ પણ ભોગે, એમ કોઈ પણ ભોગે જપવા. આવી શિબિરો હાલતી ત્યારે તો 20,000 થઈ જાય કહો, કાંઈ કામ નહીં આખો દડો. જો કે પૂર્ણ સુખ સમય તાળીઓ પડાય રાખે એટલે એમાં બહુ ન થાય, તાળી બંધ જ થવા દે નહીં. થોડીક શરૂઆત એ કરાવી દે પછી તમે બંધ ન કરો, કેમ ચડવા માંડે ને. પણ એ મોજ છે, એ મોજ છે. તાળીઓ તો જગતમાં લોકો પાડે છે, નથી પાડતા હે? તાળીઓવાળાની જગતને મારી કોઈ વેલ્યુ નથી, ડાઉનમાં ડાઉન વેલ્યુ હોય ને તો તાળીઓવાળાની. મોક્ષના પથમાં તાળી પાડનાર સર્વ કરતા ટોપ લેવલે બેઠો છે, કારણ કે ભગવાન રીઝવવા માટે જગતની લાજને છોડી માટે ટોપ લેવલ છે. તાળી પાડવાથી સહજ ચેતના રહેશે, શરીરમાં ચેતના રહેશે, અને ભક્તો આ ચેતના હોય ત્યાં સુધી જ એની મોજ લૂંટી શકાય. તમે જો અગિયાર દિવસથી સત્સંગ છાણીનો લાભ લો છો, અનુભવ્યું હોય તમે, ક્યારેક કહ્યું છે કે ભાઈ તમે ઉતારા ઉપર જઈને હુઈ જાયજો, વાતો ચિત્તો કરતા નહીં, પણ ક્યારેક આમ ગપ્પે ચડી જાય, એની મોજ મળે આવવા, પછી ઊંઘ આવે નહીં, પછી વટક ક્યાં વાળે, અહીં વાળે, ચેતના તમે જરાક ગુમાવી, ચેતના જરાક તમે ગુમાવી અને જરાક તંદ્રાએ પ્રવેશ કર્યો એટલે પછી પોસાય એવી કથા થતી હોય તો આપણને તે દાડાનું સુખ ગયું. કથામાં ચેતના બહુ મહત્વની છે, સતત સતત જાગ્રત, સતત જાગ્રત. એમ હકીકત મોક્ષનો પથ જ એવો છે કે ભૂતકાળ ભવિષ્યકાળ બંનેને ભૂલાડે એને જ કથા કહેવાય. ભૂતકાળ ભવિષ્યકાળ બંનેને ભૂલાવી દે એમાં જ આનંદ આવે. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યકાળને ભૂલી જાઓ, બસ સતત વર્તમાનમાં રહી અને પરમાત્માની સાથે જોડાણ, સતત વર્તમાનમાં રહીને ભગવાન સાથે જોડાણ. તમારા મનમાં થાય ભૂતકાળ ભૂલવો, ભવિષ્યકાળ ભૂલવો, એનો મતલબ માને તમે કથામાં બેઠા છો ને કાંઈક સંકલ્પ થાય કે મારું પેલું કીધું તું ઘઉં તું વાવી દેજો ને શું થયું છે, તરત સંકલ્પ થાય, જવા દે નહીં તો જયારે અહીં સંકલ્પ કીધો એ વવાય નહીં જવાના, એ થશે જે થાનાર હોય અહીં તારે ભજન કરી એટલે તરત તમે વર્તમાનમાં આવી જાઓ. ક્યારેક તમે વર્તમાનમાં ખરેખર ભજન કરો છો પણ મનમાં વિચાર થશે ભૂતકાળનો કે પેલા એ માળે મને કીધું તું તને રૂપિયા આપીશ પણ માળે આપ્યા નહીં, ખડ્ડુસ માણસ છે, આ વિચાર આવશે તમે ન્યા આવ્યા જાઓ, તરત પાછો વળે ઈ જેવો છે જવા દે ને અત્યારે તું ભજન કરે વર્તમાનમાં. સતત ચેતના, સતત વર્તમાન એ માણસને બહુ જ પ્રગતિ કરાવે, મોક્ષના પથે બહુ પ્રગતિ કરાવે, અતિ પ્રગતિ કરાવે. અને પ્રગતિ કરનાર જ ભગવાન સુધી પહોંચી શકે એટલે તાળી ભજનમાં ઘણી મહત્વની છે. અદભુત વાત આપણે જોઈ રહ્યા છીએ કે સચેત રહીને ભજન થાય તો એનો મોજ, એનો આનંદ કંઈક જુદો આવે. આપણે એ વાત જોઈ રહ્યા હતા કે જો ભજન કરશું, સતત નામ લેશે તો નામની આરે નામી આવશે, ભગવાનની સ્મૃતિ રહેશે, પછી ભક્તો બધી ફરિયાદો પૂરી થઈ જશે. યાદ રાખજો, લખવું હોય ત્યાં તમે લખજો, જેને ભજન ઘટે એને જ ફરિયાદ હોય, જેનું ભજન ઘટે એની જ ફરિયાદ હોય, ભજનેક માણસની કોઈ ફરિયાદ ન હોય. ક્યાંય તમે સાંભળ્યું નરસિંહ મહેતાએ કોઈને ફરિયાદ કરી, બાઈ મીરાએ કોઈને ફરિયાદ કરી, મુક્તાનંદ સ્વામીએ ક્યારે ફરિયાદ કરી હોય, ગોપાળાનંદ સ્વામીએ ક્યારે ફરિયાદ કરી હોય, ક્યાંય તમે સાંભળ્યું? નિરૂકલ્પાનંદ નેતિ મહારાજા મોદકાનંદ ને અનાત્માનંદ હક નથી લેવા દેતા, કારણ કે ભજન નહોતું. જીવનમાંથી ફરિયાદ હટી જાય સદૈવને માટે રજા લઈ લે, અને ફરિયાદ તો હટશે દુનિયામાંથી વેર વૃત્તિ હટી જશે, નતર કેવું થશે ખબર, ભજન નહીં થાય, કોક બે શબ્દ બોલ્યો આને ભડકો થાય, એ મારો આમ બોલ્યો એને મને આમ કીધું આવું જોઈ લઉં છું ત્યારે. પણ ભજન જયારે કરવા માંડશો એટલે આખી દુનિયા હૃદયમાં હમાવી દેશે, કોઈ ગમે તે બોલ્યો છે ને ગમે તેટલું બોલ્યું હશે કાંઈ વાંધો નહીં, જીવ છે. એક સંકલ્પ નહીં ઉઠે ભજનના બળવાળી વ્યક્તિને, ભજન આદરો બસ. અહીંથી ઘેરે ગયા પછી પણ આવતી શિબિર સુધી નિયમ લઈને જ જાવું કે 10,000 મંત્રો તો જપવા જપવા ને જપવા જ, એમ 10,000 મંત્ર એટલે હો માળા થઈ. અને ભલા માણસો 100 માળા રોજની ભૂખા કાઢતી જપતો હોય તાકાત છે માયાને પડખે ફરકીએ કે પછી એને કોની ફરિયાદ હોય, એક જ ફરિયાદ, મહારાજ હવે બસ તારાથી દૂર નથી રહેવું, એક સિવાય બીજી વાત એની પાસે ઊભી ન રહે. બધી ફરિયાદ જતી રહેશે, બીજાની જતી રહેશે, પોતાની જાતની ફરિયાદ જતી રહેશે, મને આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. મોક્ષના પથની બધી જ ફરિયાદો ત્યાં પૂરી થઈ જશે યાર, ભજનમાં મન લાગશે. એટલે ભગવાનના ભક્તો ખૂબ ભજન કરજો, ટાઈમે છે નથી એમ નહીં, ખોટો જે વેસ્ટ ટાઈમ જાય છે એને સુધારી લેજો એટલે બધું હરખું થઈ જશે, મોજ છૂટશે. અને એક જ વારી લાઈન પકડાવવાની છે પછી તો ધંધો ધંધાને શીખડાવે ને, એ મોક્ષનો પથ એવો છે. પછી તો પોતાને સૂજ આવતી જાય છે કે આમ કરો તો વધારે આનંદ આવે, આમ કરો તો વધારે આનંદ આવે, આમ કરો તો વધારે આનંદ આવે. પછી તો સ્વયં પહેલા તો વિદ્યાર્થી અવસ્થામાં ટીચર વિદ્યાર્થીને શીખડાવતો હોય, પણ એક દાડો એવો આવે પોતે ટીચર થઈ જાય પછી બીજાને શીખડાવવા માંડે, એ પોઝિશન ભક્તની નિર્માણ થઈ જાય. આમાં ઘણા બધા ભક્તો બેઠા છે જેને 10,000 મંત્રો નિયમ આપ્યા છે, એ આગળ વધતા વધતા 20,000 ને 25,000 મંત્રો, 25 વર્ષના યુવાનો પગ્યા છે. બોલો. અને ભક્તો, ખરેખર આવો સમાજ જે તૈયાર કરો એ જ મહારાજની મોટા મોટી સેવા છે. કદાચ મોટું મંદિર થયું કે ન થયું, ચેતન મંદિરો તૈયાર થઈ જાય કે જે ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી જાય, ભગવાન શ્રીહરિ અને જેનો સ્વીકાર કરી લે એવું જીવન બની જાય, બસ એ સત્સંગની મોટા મોટી સેવા છે. એ કામ જ કઠણમાં કઠણ છે. માણસના જીવનને બદલી માયા બાજુ જીવાતમાં જતો હોય એને વાળીને ભગવાનમાં જોડી દેવો એ મોટા મોટી સેવા છે. હમણાં થોડા સમય પહેલા મેં ગુણાતીતાનું સ્વામી વાતો વાંચતા તેમ બહુ સરસ એક વાત આવી. સ્વામીએ પ્રશ્ન કર્યો કે સત્સંગની મોટા મોટી સેવા તે શી અને મોટા મોટો કોને સમજવો? ત્યારે ગુણાતીતાનું સ્વામી વાતોમાં લખ્યું, ભગવાન સ્વામીને સર્વોપરી ઉપાસના જીવને સમજાવી અને ભગવાન સુધી પહોંચાડી દે એ મોટા મોટી સેવા છે ને એને જ મોટા મોટો સમજવો. આમ કદાચ દુનિયાને માનતી હોય તો ભલે, ન માનતી હોય તો ભલે, મોટા મોટી સેવા છે. અબજો જન્મથી અટવા તો આત્મા ભગવાન સુધી પહોંચી જાય. મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે ખાલી ભજનમાં બે હેત્યાર વૃત્તિ રાખે ને પછી ફેલ, જેમ ઠીક પડે એમ કરે. આખો દાડો ભગવાનને ઠામુકો ન સંભારે અને પછી મંદિરે જઈને 10 મિનિટ એમ વિચાર કરે ભગવાનને સંભાળું, ભગવાન ક્યાંથી સાંભરે? ઓલી રીલ ચડી ગઈ છે. સંભાળવા જાય ને ભગવાનને તો ઓલું સાંભળી જાય. સ્વામી વાતો ન લખ્યું એક જગ્યાએ, પેલું હું મુસલમાનો નીકળે તાજ્યા નીકળ્યા હતા, એમાં તાજ્યા હાલ્યા જતા એક હિન્દુનો છોકરો પડખી નીકળ્યો, એનો દોસ્તાર કોઈ મુસ્લિમ હશે, કાનુ પકડી અંદર લઈ લીધો. અને ઓલો તો રામ ભગવાન ઉપાસક, એને કહે તું અલ્લા અલ્લા કરી, ઓલો ન કરે તો કર કે પરાણ મળ્યા કરવા, ઘુસતા મારી મારી. ઓલો 2-5 વાર અલ્લા અલ્લા કરીને પાછો રામ રામ મળે બોલવા, ઓલો પાછો ઘુસતા મારે અલ્લા અલ્લા કરી, ઓલો 2-4 ફેરી કરીને પાછો રામ રામ મળે કરવા. ઓલો કે સમજાતું નથી, ક્યારનો કહું છું એટલે અલ્લા અલ્લા કરીને હું વારે વારે રામ રામ કરશો? ત્યારે પેલા છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે હું તો તારા અલ્લાને અંદર નાખવા બહુ મહેનત કરું છું, પણ મારો રામ ગળા સુધી ભરાઈ ગયો છે એટલે તારા અલ્લાહ ડખબખીને પાછા બહાર નીકળી જાય છે, અંદર રહેતા નથી. એમ ભક્તની આ સ્થિતિ હોવી જોઈએ, પણ આપણે અવળું છે. એટલે સુધી જગત ભરી દીધું એટલે મારે અંદર નાખવા જાય પણ બહાર નીકળી જાય છે. અહીંયા સુધી ભગવાનને જો ભરી દીધા હોય પણ જગતની તાકાત નથી અંદર પ્રવેશ કરી શકે, એનું જ નામ ભગત. ગળા સુધી જેને ભગવાનની સાથે નિષ્ઠા બંધાણ એ જ ભગત. મહારાજે પ્રથમ 49માં શું કીધું? જગત વ્યવહાર કરો તો મહારાજ કે કઠણ પડે, ભગવાન તો એને સહેજે સાંભળે, એ ભગતની રીત છે. હવે જગત વ્યવહાર ધમધોકાર કરતો કરી શકે પણ ભગવાન સાંભળે ને વાત આવે ને તો તરત આળસ મળવા મળે, આળસ મળવા મળવા મળે. મહારાજ કે ભગતનું લક્ષણ નથી. તોય મહારાજ બળ આપ્યું, મારે કે સત્સંગમાં છે એટલે ભગવાનને માર્ગે આવેલો છે માનજો તમે, પણ ભગત થવાનું છે. હાલતા ચાલતા તમામ ક્રિયામાં ભગવાનને જે સંભાળતો હશે, મહારાજ કે ભજનમાં જ્યારે બેસે ત્યારે એને ભગવાન સહેજે સહેજે સાંભળશે, એની મોજ કાંઈક અનોખી છે. અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયા કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. આ સંપ્રદાયનો મહારાજે સહેજે સહેજ પથ્થાઈ બાંધી. બોલો. ખાતા પીતા ભગવાન સાંભળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કોળીએ કોળી મહારાજ, સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ. હાલો ઠાકોર જમાડવા, ઠાકોર જમાડ્યા. દુનિયામાં જો આમ કોકને કીધું ને જગતને હાલો ઠાકોર જમાડવા, વિચારમાં ઊંડો ઉતરી જાય. ઠાકોર જમાડવા? ઠાકોરજી અહીં આવ્યા છે? મહારાજ સહેજે સહેજે જીવને ભગવાનની સ્મૃતિ એવી પ્રથા બધી કાઢી શકો. એ બધી ક્રિયા મહારાજે કીધા પ્રમાણે જો કરવા માંડે ભગવાન સાંભળવા માંડે, ભગવાન જેને સાંભળવા માંડે એ તો જગતને શું કાળને પણ વશ કરી લે જેને ભગવાન અખંડ સાંભળે રાખે. એટલે ભગવાન સાંભળવા એ જીવનમાં મોટા મોટો લાભ. જો જીવનમાં ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે, ડાહ્યો પુરુષ કદી હિંમત ન હારે, કોઈ દી હિંમત ન હારે. ગમે તે પોઝિશનમાં ભગવાનને રાખજો, ભગવાનને રાખશો ને તો નિષ્ફળતા આખી સફળતામાં પરિણમી જશે, અને ભગવાન જો ભૂલશું તો અનેક સફળતાઓ નિષ્ફળતામાં પરિણમી જશે. સફળ જ જીવનમાં જેને થવું હોય અને સફળ જ પાર ઉતરવું હોય એને ભગવાનને અખંડ બસ સંભાળી રાખવા. ભગવાનને સંભાળનારો જીવનમાં કદી ફેલ નહીં થાય અને અવશ્ય મેં પૂર્ણ સફળતાને વર્ષે. મહારાજ કહે હાલતા ચાલતા તમામ ક્રિયામાં મને સંભાળી રાખો તો એને ભજનમાં બેસે ત્યારે મારું સ્વરૂપ યાદ આવશે. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. મહારાજ કે નો રે એવું તમે માનતા નહીં, તમે દાખલો જ કરતા નથી. ગમે તેટલું કામ હોય અને ગમે તેટલી ક્રિયામાં જોડાણ હોય તો જગત ક્યાં ભૂલાય છે? કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક તો ચાલુ નથી રહેતું. નિમિષ એક નવરો નહીં સંકલ્પ કરતા સોય, જાગ્રત સ્વપ્ન સર્વેમાં રહ્યો છે દોરી પ્રોય. નિષ્કળ સમી કહે લો ઈ જેમ સાંભળે છે ઈ કેમ સાંભળે છે તો કે બહુ પ્રસંગ પડ્યો એટલે ઈ સાંભળે છે. એમ આનો જો બહુ પ્રસંગ પડવા માંડે તો આ પણ સાંભળવા માંડે. સ્વામી વાતોમાં લખ્યું ને બાલમુકુંદા સ્વામી કીધું કે સાધુરામ તમે અમારે હારે હમણાં રહ્યો છે આમ તો કે સ્વામી મને પણ ફલાણા સાધુરે બહુ હેત છે એટલે મને એને ફાવશે. સ્વામી કે તમે અમારે હારે રહેવા મળશે તમારે હારે હેત થઈ જાય પછી અમારે હારે ફાવશે. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેવા મળ્યા બાલમુકુંદાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની સાથે અજબ ગજબનું હેત થયું અને સ્વામીના સર્વ કરતા શ્રેષ્ઠ અને પટ શિષ્ય બની ગયા. કહો જેવો પ્રસંગ બન પડે એવો જીવાત્મા આકાર ધારણ કરી લે. એટલે જો ભગવાન સંભાળવા મળશે તો પછી જગત સંભાળવું કઠણ પડશે. જેમ અત્યારે ભગવાન સંભાળવા કઠણ પડે છે એમ એક દાડો એવો આવશે જગત સંભાળવું કઠણ પડશે. અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. ગાફલ માણસનું તો કામ જ નથી. આ માર્ગ એવો છે કદાચ જગતના કાર્યમાં તમે ગાફલાય રહી છે ને તોય કદાચ કાર્ય કરી શકશો. આ માર્ગમાં તો ગાફલ માણસ હાલે જ નહીં. ગાફલ માણસ આમાં કદી પણ પ્રગતિ કરી શકે અને સાવધાન જ કરી શકે. મહારાજે અંત્યના નવમા વચનામૃતમાં પણ લખ્યું મહારાજ કે મારા મોટા મોટા સાધુઓ છે એ જાણપણા રૂપી દરવાજે ઉભા રહે છે. અખંડ જાણપણું રાખવું પડે, અખંડ અનુસંધાન રાખવું પડે ત્યારે આ માર્ગે પ્રગતિ કરી શકે. ગાફલનું કામ નથી. માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન ગાવ, હવે તમ તાર ગાવ. કારણ કે હવે વાંધો નથી. હું કામ વાંધો નથી? હવે તમને તમે અમને હંભારી હંભારીને ગાશો, હવે વાંધો નથી. અને એમને 3 કલાક સુધી ગાયા હોત તો રાગ ઢાળ સામે જ અનુસંધાન રાખ્યો હોત. અમારી સામે અનુસંધાન રહેત નહીં, આલાપની સામે અનુસંધાન રહેત પણ અલ્લાહ સામે રહેત નહીં. હવે મહારાજ કે વાંધો તારે ગાવ. એવી રીતે મારા સરસ 22મા વચનમાં વાત